જઈશું. અમે જે દિવસે ના પાડશું ત્યારે અમે ક્ષણ પણ ઉભા નહીં રહીએ. રાગ અને દ્વેષનો પણ આત્માનો સંયોગ છે, એનો પણ વિયોગ હામ ભીડો તો થઈ શકશે. શ્રદ્ધાની વાત છે. જ્ઞાની પુરુષ આપણને કહે છે કે રાગ દ્વેષથી તો ડરીશ નહીં, સંયોગમાં જેમ પ્રક્રિયા કરવી પડે છે તેમ વિયોગમાં પણ કોઈ પ્રક્રિયા કરવી પડે છે. લગ્નમાં જેમ વ્યવસ્થા કરવી પડે છે તેમ છૂટાછેડામાં પણ વકીલ પાસે જવું પડે છે, કેસ નોંધાવવો પડે છે. હવે ચાલે તેમ નથી માટે છૂટા પડવા માંગીએ છીએ તો લગ્ન વખતે જેમ માંડવો, લાઇટ, ગરબા, જમણ આ બધી વ્યવસ્થા કરવી પડે છે, તેમ છૂટા પડવું છે તો પણ કોર્ટ કચેરી, વકીલ કે ન્યાયાધીશ વગેરે વ્યવસ્થા કરવી પડે છે. સંયોગ માટે કારણો છે તેમ વિયોગ માટે પણ ઉપાયો છે. સંયોગમાં બે મળે છે પણ સંયોગ થયા પછી બે કાયમ સાથે રહી શકતા નથી. હમણાં એક ભાઈની પત્નીનું મૃત્યુ થયું. તેમણે બહુ દુઃખ થયું. મારી પાસે આવીને ધ્રુસકે ધ્રુસકે રડ્યા. એમણે કહ્યું અધવચ્ચે છોડી ચાલ્યા ગયા તો શું તમને સાથે લઈ જાય? તમને સાથે લઈ જવાનું કહ્યું તો જાત ખરા, કોણ સાથે જાય છે એમ જ થવાનું હતું. જે દિવસે પરણો ત્યારે નક્કી કરો, કાં તો હું જઈશ અથવા તું જઈશ. અમે કઠોર નથી, કોમળ હૈયા છે અમારા, પણ તથ્ય તો કહેવું જ પડે ને. ટૂંકમાં સંયોગ થાય છે ત્યાં વિયોગ પણ થાય છે. આત્મા સંયોગથી ઉત્પન્ન થતો નથી, પરંતુ આત્મા એક અસ્તિત્વ છે.
બસ ગાથા 62 શરૂ થાય છે. દેહ અને આત્મા એનું સ્વરૂપ શું છે? સંયોગ. સંયોગ જડ અને ચેતનનો સંયોગ. એક એક વાતને બરોબર સમજીએ. સદગુરુ સમજાવે છે કે ભાઈ આત્મા નિત્ય છે. જ્યારે આત્મા નિત્ય છે ત્યારે એ આત્માને દેહથી છૂટો પાડીને સમજાવવામાં આવે છે કે જો ભાઈ દેહ માત્ર સંયોગ છે, જીવ પોતાને દેહ સ્વરૂપ માને છે, જન્મ્યો, મોટો થયો, વૃદ્ધિ થઈ અને મર્યો, આ બધી અવસ્થાઓને પોતાનું માનીને એનામાં હર્ષ શોકના પરિણામ કર્યા જ કરે છે. જ્ઞાની કહે છે આ તો બે પદાર્થનો સંયોગ છે. અને સૌથી મહત્વની વાત એ કરી કે જો ભાઈ આખી જિંદગીની ઇમારત એ દેહના પાયા ઉપર જ છે, આત્માના પાયા ઉપર નથી. સંસારનો આધાર, સંસારનું અધિષ્ઠાન અને સંસારનો પાયો કેવળ અને કેવળ દેહ છે. પહેલો સંબંધ દેહ સાથે થાય છે અને દેહ થકી અનેક સંબંધો થાય છે. પરિવારનો સંબંધ, જ્ઞાતિજનોનો સંબંધ, પરિજનોનો સંબંધ, સમાજનો સંબંધ અને વસ્તુઓનો, જડ પદાર્થોનો, પરિગ્રહનો સંબંધ, સંગ્રહનો સંબંધ, એ બધો દેહના સંબંધથી છે. પહેલો સંબંધ દેહનો છે. એ કઈ પદાર્થને આત્મા સાથે કોઈ સંબંધ નથી. એ વાત એટલી બધી મહત્વની કીધી છે એ ત્યારે જ પકડાશે કે દેહ છે એ સંયોગ છે. એ વાતને લક્ષમાં લેવી પડશે કે ભાઈ સંસારની રચના જ દેહના પાયા ઉપર છે, આત્માના પાયા ઉપર નથી. એટલે આપણી જિંદગીનો પાયો શરીર છે. પ્રેમ, ઘૃણા, તિરસ્કાર, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, આ બધાનો પાયો શરીર છે, આત્મા નથી. આપણે જે કંઈ કરીએ છીએ એ બધી આપણી જીવનની પ્રક્રિયાઓ દેહના ઉપર જ આધારિત છે. ખૂબ શાંતિથી જો જીવ વિચાર કરે, ઉપયોગ મૂકીને વિચાર કરે કે જીવનની સવારે ઉઠતા સાંજ સુધી અથવા જન્મ્યા ત્યાંથી મૃત્યુ સુધી આપણી કઈ ક્રિયા આત્માને આધારિત છે? આત્મા સમજાયો, પકડાયો અને જેને પ્રતીતિ થઈ અથવા જેને શ્રદ્ધા થઈ એના ક્રિયામાં ક્યાંક આત્માનો પ્રવેશ છે. પણ જેને આવી કોઈ પ્રતીતિ નથી, શ્રદ્ધા નથી, આસ્થા નથી, એના જીવનમાં આત્મા ક્યાં છે? કે એના અસ્તિત્વનો જ સ્વીકાર નથી. શ્રદ્ધાના રૂપમાં પણ સ્વીકાર નથી, આસ્થા રૂપમાં પણ સ્વીકાર નથી. એ તો માને છે ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમન કૃત. દેહ છે એ જ સર્વસ્વ છે, દેહ છે એ જ જીવન છે. જીવનની બધી જ પ્રક્રિયાઓ, જીવનના બધા કાર્યકલાપ, પ્રયોજન કોણ? બહારની ક્રિયા કે અંતરની ક્રિયા? ક્રોધમાન માન કસાયની ક્રિયા એ પણ અંદરની, એ પણ દેહની. આ દેહ માત્ર સંયોગ છે. એટલે કે છે કે સંયોગ કોને કહેવાય? તો બે પદાર્થનું નિશ્ચિત સમય માટે મળવું એનું નામ સંયોગ. ન સમજાતું હોય તો ફરીથી વિચાર કરવો કે બે પદાર્થનું નિશ્ચિત સમય માટે મળવું એનું નામ સંયોગ. અને સંસાર એ સંયોગ વિયોગ ખેલ છે. આખો સંસાર ભલે અનાદિથી છે, ભલે અનંત કાળ સુધી છે, પણ બે જ તત્વ કામ કરે છે સંસારમાં. સંસારનું શાશ્વત તત્વ કોઈ નથી, કેમ કે સંસાર પોતે અનિત્ય છે. પણ અનિત્યની ધારા એક પૂરી થાય ત્યાં બીજી શરૂ થઈ જાય, બીજી પૂરી થાય ત્યાં ત્રીજી શરૂ થાય. એટલે પ્રવાહથી આપણને સંસાર નિત્ય લાગે, પણ જ્યાં વિયોગ હોય ત્યાં નિત્યતા રહેતી નથી, રહી શકે નહીં. જે વસ્તુ બે ભેગી થઈ અને છૂટી પડી ત્યાં નિત્યતા આવી શકે જ નહીં. તો સંસાર નિત્ય અનિત્યનો ખેલ છે, સંયોગ વિયોગનો ખેલ છે. તો એ કહેવાય છે, એને જગત કહેવાય છે. આત્માને પણ કર્મનો સંયોગ છે. આ દેહ એટલે શું? પછી દેહનો સંયોગ થયો, બીજા સંયોગ થાય પુત્ર પુત્રાદિના, સંસારના, સંતાનના, સંગ્રહના, પરિગ્રહના, આવા અનેક થાય. પણ બધાનું મૂળ શું? દેહ. જો દેહનો સંયોગ ન હોય તો બીજા એકેય સંયોગ આત્માને થઈ શકે ખરા? તો કે થતા નથી. આ બધાનો આધાર છે દેહ. તો ભાઈ દેહનો આધાર શું? કર્મ. કયો જીવ દેહને ધારણ કરે? કર્મ હોય તો. જે જીવ કર્મરહિત થયો છે એ ફરી દેહને ધારણ કરતો નથી. તો આત્માને કર્મ સાથે સંબંધ છે, એ પણ સંયોગ છે. કર્મનો આત્મા સાથે સંયોગ છે. આપણને લાગે અને હકીકત છે કે કર્મ અનાદિથી છે, પણ જે કર્મ હજાર વર્ષ પહેલા હતું એ અત્યારે છે એ નથી. આપણો કોઈ સાથેનો પિતા તરીકેનો, પુત્ર તરીકેનો કર્મથી સંબંધ હતો, એ ગયો અને નવો થયો કે નહીં? તો કેટલા પુત્ર થયા ને કેટલા પિતા થયા, કેટલી માતાઓ થઈ અને કેટલી પત્નીઓ થઈ? અનંત સંસારની અંદર આવા સંબંધો તો કેટલા પદાર્થો સાથે થયા અને છૂટા થયા, મટ્યા. કારણ કે એ બદલાય છે, એ સંયોગ ખતમ થાય છે, નવો સંયોગ ઉત્પન્ન થાય છે. સંયોગ એને કદી નિત્ય કહી ન શકાય, શાશ્વત કહી ન શકાય, પણ એક સંયોગ મટતા બીજો ઊભો થાય છે. જ્ઞાનીઓ કહે છે કે આ આત્મા જ્યારે એક દેહ છોડે છે ત્યારે બે સમય વચમાં પસાર થાય અને તુરત જ નવો દેહ ધારણ કરી લે. હજુ આ દેહનું શરીર તો એમનેમ પડ્યું છે, એની કોઈ વિધિ થઈ નથી, હજી કોઈ આવ્યા નથી, રાહ જોવાય છે, દીકરા દીકરીની રાહ જોવાય છે. ત્યાં જે પેલો ઉડી ગયેલો આત્મા છે એને તો બીજો સંસાર શરૂ કરી દીધો છે, ચાલુ થઈ ગયો છે એનો સંસાર તો. અને એમાં જો એવી ગતિની અંદર હોય તો ત્યાં સુધીમાં તો એ કેટલો મોટો થઈ ગયો હોય. શિકાર કરતો હોય, ખાતો પીતો હોય, કઈક પ્રકારની ચેષ્ટાઓ એની ચાલુ થઈ ગઈ હોય, અને અહીંયા તો રાહ જુએ છે કે ભાઈને કાઢી ગયા. ભાઈને કાઢવાના નથી, ભાઈ તો વયા ગયા અને ભાઈએ નવો સંસાર શરૂ કરી દીધો. આવી જીવનની અવસ્થા છે, આને કહેવાય છે ક્ષણભંગુર અનિત્ય સંસાર છે. જીવ પોતાની સંસારની પડોજણની અંદર આ વિચાર કરી શકતો નથી, આત્મવિચારનો એને અવકાશ આવતો નથી, એ મેળવી શકતો નથી. એટલો બધો ઉપાધિગ્રસ્ત છે કે જે સંયોગ મળ્યા એ સંયોગમાંથી સંયોગો છૂટી જાય પણ પોતે હજી એને છોડી શકતો નથી. એટલે પોતે સંયોગને છોડે નહીં ત્યાં સુધી પોતાની રમણતા એ સંયોગમાં જ રહે. સંયોગ તો છૂટી જ જવાના છે પણ છતાં જીવનું પોતાની એટલી બધી વિભાવ છે, અજ્ઞાન છે, મોહ છે, મિથ્યાત્વ છે, એને કારણે એ જે સંયોગ છે એમાં પોતે મમત્વ કરીને, આસક્તિ કરીને, મોહ કરીને એને છોડી શકતો નથી, નહીં તો સંયોગ છૂટી શકે છે. જ્ઞાનીઓ કહે છે કે કર્મ પણ છૂટી શકે છે, કેમ કે આત્માને કર્મનો સંયોગ છે અને કર્મના સંયોગને કારણે જ એની આ દેહની પરંપરા છે કે એક દેહ ખતમ થઈ જાય તો જેમ વસ્ત્ર બદલાય અને બીજું વસ્ત્ર પહેરાય એમ આ રીતે આ જીવ એક દેહ છોડીને બીજો દેહ ધારણ કરી જ લે છે. એટલે એની અંદર આ વ્યવસ્થા છે અને એનું કારણ એ છે કે કર્મનો સંયોગ છે. ધારણ કરવો જ પડે એવો નિયમ નથી પણ થાય છે, થાય છે ત્યાં સુધી કે જીવે એને સંયોગનું સ્વરૂપ સમજ્યો નથી. અને સંયોગ છે ત્યાં વિયોગ છે, એનો મતલબ એ કે જેને સંયોગ થયો છે એ સંયોગને ટાળી શકે છે, એનો વિયોગ એ કરી શકે છે. તો આત્મા અને કર્મનું નામ સંયોગ છે, સંસાર છે, અને આત્માને કર્મનો વિયોગ છે એનું નામ મોક્ષ છે. ખૂબી એ છે કે કર્મનો વિયોગ એકવાર થાય, આ કર્મનો વિયોગ ભલે છે અનાદિથી, જડ ચેતન સંયોગ આ ખાણ અનાદિ અનંત, કોઈ ન કરતા તેહનો ભાખે જીન ભગવંત. પરમાત્માએ સર્વજ્ઞતા મેળવ્યા પછી એની દેશનામાં જોયું છે અને ભાખ્યું છે કે આ ચેતનને જડનો સંયોગ અનાદિનો છે. એ અનાદિનો હોવા છતાં પણ એને ટાળી શકાય છે અને એની સ્થિતિ એવી સરસ આ સર્વજ્ઞ કેવડી પરમાત્મા આ જ્ઞાની પુરુષોના બોધનું રહસ્ય કે ભાઈ સંયોગોની જે પરંપરા છે એ માત્ર દેહને કારણે છે, આ એક સત્ય. જેટલા સંયોગ આપણને છે આ સંસારમાં અત્યારે વર્તમાન જીવનમાં એ બધા સંયોગોનો આધાર શું છે? દેહ. કબીર સાહેબે કહ્યું કે આપ મૂવે તો મિટ ગઈ દુનિયા. તારી દુનિયા ગમે તેટલી વિશાળ છે, 18 દેશોમાં તારા સંબંધો પથરાયેલા છે, ધંધો પથરાયેલો છે, ચારે બાજુ તારી વગ છે, ઓળખાણ છે, લેવડ દેવડ છે, આદાન પ્રદાન છે, પણ બધું ક્યાં સુધી? પોતે દેહ છે ત્યાં સુધી. દેહ ગયો તો તમામ સંબંધો, એક કોઈ એમ કે કાને કોઈ ઓળખતું નહોતું, હાવ સંબંધો કેટલા કાંઈ કોઈ જાણે નહીં, પડોશીને પણ ખબર નહોતી, અને એકને દુનિયામાં ડંકો વાગતો હોય, આ બધું સંબંધોનું જગત છે. જીવ સંબંધોના જગતમાં જીવે છે, જીવ સંયોગોની સાથે જીવે છે, જીવ સંગમાં રહીને જીવે છે, પણ આ બધાનો આધાર દેહ સિવાય કંઈ નથી. દેહની અસ્તિત્વ જેવું ગયું, જેવો દેહ છૂટ્યો એટલે એની જેટલી જેટલી બાયોડેટા હતી, જીવનચરિત્રની જેટલી વિગત હતી, એ બધાનું ઉઠમણું પતી ગયું, વાત પૂરી થઈ ગઈ. એ ભાઈની શું વાત કરો છો? ભાઈ ગયા, હવે નામ ગયું, રૂપ ગયું, બધું જ ગયું. તમામ સંબંધોનો આધાર એક દેહનો સંબંધ, અને દેહના સંબંધનો આધાર કર્મ. જો સમજાય બરોબર. અને જ્યાં સંયોગ છે ત્યાં વિયોગ થઈ શકે છે. તો દેહનો જેમ વિયોગ થાય છે એ તો દેખાય છે, અનુભવાય છે, અને છતાં નવા દેહ લાગુ પડી જાય છે. શું કામ? કે કર્મનો સંયોગ જ્યાં સુધી મટ્યો નથી ત્યાં સુધી દેહનો સંબંધ ટળે નહીં, અને દેહનો સંબંધ ન ટળે ત્યાં સુધી જગતનો સંબંધ ટળે નહીં. જીવ અને જગત અનાદિથી ચાલ્યા આવે છે. દરેક જીવને પોતાનું જગત છે. એક ક્ષુદ્ર જંતુને પણ પોતાનું જગત છે, એને પોતાની દુનિયા છે. એક નાનો એવો ઝાડુવાળો હોય શેરીને, એ પણ કે નાના આમ મારે નથી કરવું, મલક આખો જાણે છે. એનો મલક એટલે કેટલો? એના 5-25 ખોયડા હોય એનો મલક, આદિવાસીનો, વનવાસીનો, એ બધાના મલક કેવડા. અને એક જાગૃત પુરુષ છે, એનો મલક આખી દુનિયા, લોક. દરેક જીવને પોતાનું જગત છે. તિર્યંચને, ક્ષુદ્રને, સ્થૂળ જંતુને, સૂક્ષ્મ જંતુને, મનુષ્યને, બધાને પોતાનું જગત છે. પણ પોતાનું જગત દેહના સંબંધો ઉપર આધારિત છે. જ્ઞાની કહે છે કે આનો વિયોગ થઈ શકે. તું એક દેહ છોડીશ તો બીજો દેહ તરત જ તૈયાર છે. કુદરતની વ્યવસ્થા છે કે ડ્રેસ તૈયાર રાખ્યો જ છે, કે જેવો એક ડ્રેસ ઉતાર્યો કે બીજો નવાજી દીધો, કે ભાઈ તને એમને ઉઘાડો રખાય નહીં. પણ ખૂબી બતાવી છે કે જેથી કર્મ નહીં હોય, કર્મનો સંયોગ જો છોડ્યો હશે તો હવે આ પ્રકૃતિનો કોઈ ડ્રેસ તને લાગુ પડશે નહીં, બધા અનફિટ, આ બરાબર નથી, માપમાં નથી. અને દેહનો સંયોગ એકવાર મટે તો અનંતવાર પ્રાપ્ત થઈ શકે છે. દેહનો સંયોગ એકવાર મટે તો અનંતવાર પ્રાપ્ત થઈ શકે છે, મફતમાં મળે છે, કર્મ છે ત્યાં સુધી. પણ કર્મનો સંબંધ એકવાર છૂટે આત્માથી તો ફરી એ સંબંધ સ્થાપિત થઈ શકે. આ તત્વ સમજવાનું છે. મોક્ષ શું છે? આત્માએ શું કરવાનું છે? રોજ ગમે તેટલી ક્રિયાઓ કરીએ, અનુષ્ઠાન કરીએ, વિધિ વિધાન કરીએ, અનેક પ્રકારના યોગ કરીએ, જપ તપ વ્રત કરીએ, કર્મથી આત્માનું છૂટા પડવું થયું? કર્મ હળવા થયા, કર્મ ગયા, અને કર્મનો નિયમ પણ સમજી લ્યો. કોઈ કર્મ શાશ્વત નથી, છતાં આપણો શાશ્વત સંબંધ છૂટતો નથી, પણ કોઈ કર્મ શાશ્વત નથી. દરેક કર્મને કાળની મર્યાદા છે, આત્માને ખરી? આત્માને નથી. પણ આત્માની સાથે જે સંયોગ છે કર્મનો, એ દરેક કર્મને કાળની મર્યાદા ખરી. વધુમાં વધુ કર્મ કેટલો કાળ રહી શકે? 70 કોડાકોડી, જો મોહનીય હોય તો, બાકીનું તો 20. કર્મને મર્યાદા છે. હવે જો કર્મને મર્યાદા છે, કર્મ કાયમ રહી શકતું નથી, તો અમે કેમ ન છૂટીએ કર્મથી? આત્માને કર્મનો વિયોગ કેમ ન થાય? કેમ કે એકને ટાઈમ લિમિટ નથી અને એકને ટાઈમ લિમિટ છે, તો ટાઈમ લિમિટ વાળો તો ખતમ થઈ જાય. પણ શું વાંધો આવે છે? નવા બાંધે છે જીવ, નવા બાંધે છે. કૃપાળુદેવે 511 પત્રમાં બતાવ્યું છે કે 70 કોડાકોડીનું કર્મ હોય અને 69 કોડાકોડી ખપાવ્યા હોય, ત્યાં પાછા નવા 70નો હિસાબ ચાલુ કરી દે. આમ ભૂલ કર્યા જ કરે છે કર્મ બાંધવાની. કર્મ બંધાય છે અજ્ઞાનથી, કર્મ બંધાય છે મિથ્યાત્વથી, કર્મ બંધાય છે કશાયથી, કર્મ બંધાય છે વિભાવ ભાવથી. જ્યાં કર્મ પૂરા થવા આવ્યા હોય ત્યાં પોતે નવા બાંધી લે. કર્મ તો ખતમ થાય છે, એક કર્મ જે પહેલા હતું એ અત્યારે નથી. અનંત સમય પહેલા જે કર્મ હતું ને સંસારમાં રખડાવતું હતું એ કર્મ તો ગયું, કેમ કે એનો કાળ પૂરો થયા પછી. કર્મ આ જીવ સાથે કાયમ રહી શકતું નથી, અનાદિથી હોવા છતાં કર્મ કાયમ રહી શકતું નથી, એનો કાળ પૂરો થયે એને જવું જ પડે છે. એટલે કર્મના જે સ્વરૂપ બતાવ્યા છે એમાં એક બંધ, એનો કર્મના ચાર પ્રકારે બંધ: પ્રદેશ બંધ, પ્રકૃતિ બંધ, અનુભાગ એટલે રસ બંધ, અને સ્થિતિ બંધ. સ્થિતિ એટલે સમય. ગમે તેવું હોય, ગમે તેવું આકરું બાંધવું હોય, નિકાચિત બાંધવું હોય, કર્મનો પ્રકાર ગમે તે હોય પણ કર્મ નિત્ય ન રહી શકે, કર્મ શાશ્વત ન રહી શકે. એ બહુ દુઃખ આપીને પણ એને જવું તો પડે છે. સાહેબ, કર્મ કાયમ ન રહીએ તો અમે છૂટીએ કેમ નહીં? તો આ સંયોગનો અંત તો આવે ને. બે માંથી એક વસ્તુ જો છટકી જતી હોય તો ક્યારેક તો છૂટી પડી જાય ને, કે હવે પતી ગયું, આનું આનું ટાઈમ લિમિટ છે. ભલે એનું ટાઈમ લિમિટ છે પણ ભાઈ, તું એ ટાઈમ પૂરો થાય ત્યારે પેલા નવો કરાર કરી નાખે છે, કર્મ સાથેનો નવો કરાર કરે છે. એ જીવનું અજ્ઞાન છે કે કર્મો જડ છે, મારા પદાર્થો સાથેના પરિણામો વિભાવ ભાવ છે, એ બધો નિમિત્તિક છે, મારો સ્વભાવ નથી. અને હું રાગ દ્વેષના પરિણામ કરું છું, એ રાગ દ્વેષ મારો સ્વભાવ નથી. રાગ દ્વેષ કાયમ મારામાં રહી ન શકે, એ રાગ હોય તો ચાલ્યો જાય. મને એક મકાન સાથેનો રાગ છે મારા આત્મામાં, ભલે અજ્ઞાનથી છે, પણ મકાન ક્યાં સુધી? આ દેહ છે ત્યાં સુધી. આ દેહ છૂટી ગયો અને પછી 2000 સાગરોપમ સુધી મનુષ્ય દેહ તો મળશે નહીં. તારા મકાન સાથે રાગ કોણ કરશે? રાગ કરનારો ક્યાં ગયો? તું કે મારો રાગ હતો, તો તારી સાથે રાગ આવ્યો નથી. પણ ત્યાં જઈને તું જન્મો એક જંતુ રૂપે, એક નાના દરમાં જન્મો, હવે તારો રાગ ક્યાં જોડાયો? મકાનમાંથી નીકળી ગયો અને દરમાં જોડાઈ ગયો. કેવી સ્થિતિ છે, અજ્ઞાનની સ્થિતિ કેવી છે. આ કારણે રાગ દ્વેષ પણ મારો સ્વભાવ નથી, એ નિમિત્તને આધીન છે, એક અલ્પકાલીન છે, એ ટાળી શકાય છે, એ ટળવા યોગ્ય છે. 6 પદના પત્રમાં પરમ કૃપાળુ દેવે કેટલું સ્પષ્ટ લખ્યું છે કે ત્રીજું પદ આત્માનું કર્મનું કર્તાપણું છે. એ કર્મનો કર્તા પોતે છે, પોતે જ કર્મ બાંધે છે. અને ચોથું પદ એ કર્તાપણું હોવાને કારણે એ કર્મનું ભોગતાપણું છે. પણ પછી 5મા પદની સમજણ આપી એમાં કહ્યું કે તે કર્મનું કર્તાપણું અને ભોગતાપણું તેનું ટળવાપણું છે. શેનું ટળવાપણું છે? કર્મનું તો ટળી જ જવાના એની મેળે, કર્મના કર્તાપણાનું અને ભોગતાપણાનું એનું ટળવાપણું છે. ત્રીજું પદ અને ચોથું પદ એ સમાપ્ત થઈ શકે એમ છે. તો 5 પદમાંથી કયા પદ રહ્યા? પહેલું પદ આત્મા છે, બીજું પદ જે છે તે નિત્ય છે, અને 5મું પદ જે છે તે મોક્ષ છે, કર્મ વિનાનો છે. એને કોઈ જન્મ મરણ નથી, એ સનાતન શાશ્વત સિદ્ધ પોતાના સ્વભાવમાં છે, એ પદ છે. ત્યાં વચ્ચે ગરબડ ક્યાં કરી? કરતા ભોગતામાં, કર્મના કર્તા થયો અને કર્મનો ભોગતા થયો. જ્ઞાની પુરુષ કે છે એનું ટળવાપણું છે. જો બરોબર જીવ સમજે કે મારું આ અનાદિનું પરિભ્રમણ, આ ભવચક્ર, આ અનંતા જન્મ મરણ, અને દરેકે દરેક પર્યાયમાં દુઃખ સિવાય કંઈ નથી. જ્યાં સંસાર છે ત્યાં દુઃખ, શોક અને ખેદ સિવાય એનું બીજું કોઈ સ્વરૂપ જ્ઞાની પુરુષોએ જોયું નથી. ક્ષણિક લેરખી આવી જાય કદાચ અજ્ઞાનને કારણે સુખની, ઓહો મને આ મળી ગયું, પણ એ પણ તને શાશ્વત સુખ આપી શકે નહીં, એ પણ દુઃખનું કારણ બને. ઓહો હો, આવો સંસાર અનંતકાળથી કેવળ દુઃખ, દુઃખ અને દુઃખ, એકાંતે શોકથી ભરેલો એવો આ સંસાર, અને આવો અનંત જ્ઞાનનો ધણી એવો જીવ એ સંસારના સંગમાંથી નીકળી શકતો નથી, છૂટી શકતો નથી. ક્યારેક એને વાલો લાગી ગયો હોય પણ એનું ડાપણ જે અજ્ઞાન છે, પણ જ્યારે વિચારે ત્યારે એમ થાય જીવની અંદર જ્યારે સંસાર પ્રત્યેની મૂંઝવણ જાગે, એને લાગે કે આ રીતે જીવવું. આપણા જીવનમાં બે દાયકા એવા જાય કે એવી મજા આવે કે આપણા જેવો જગતની અંદર કોઈ નથી. ધાયરા પાસા પોબારા પડતા હોય અને બધું છનાછન હોય બધી, અને પછી ઘરની અંદર જ વિખવાદ થાય. પૈસા ચાલુ છે, આવક ચાલુ છે, બહારમાં પ્રતિષ્ઠા ઘણી છે, ઘરમાં કોઈ સાંભળતું માનતું પણ, અને એ સ્થિતિ થાય, એ સુખની સ્થિતિ કે દુઃખની સ્થિતિ કોને કહેવાય છે? બહાર બહુમાન થાય એના અને અંદર હડાહડ થાય. હવે શાંત રહ્યો, આ સ્થિતિ આવે. સમય જતા જાય એમ આ બધા સંયોગો અવળા થાય, સામા થાય, વિપરીત થાય. આ વિપરીતતા થાય છે, એને લાગે છે કે ગમે તેવું જીવન હોય તો પણ આ જીવનમાં દાહ અને શોક સિવાય કંઈ નથી. કૃપાળુદેવે શબ્દ મૂક્યો છે અંતરદાહ, કે આ સંસારમાં પ્રાયે અસાતા જ વર્તે છે, ક્યારેક સાતાનો એને બાહ્ય દેખીતો અનુભવ થાય છે પણ અંતરદા બળ્યા જ કરે છે. અરે ક્યારેક એ દેખીતી સાતામાં લોકો આપણી આગળ હરખ કરવા આવે અને આપણી સ્થિતિ કે આને મારે કેવું કેમ, કે મારો અંતરદા તો બળે છે, તમે જે હરખ કરવા આવ્યા એ મારા માટે તો શોકની વિપત્તિની સ્થિતિ છે, હું તમને કેમ કહું? ક્યાંય કહી શકાતું નથી. આ પોતાનો અજંપો, આ પોતાની અશાંતિ, આ પોતાનું અસુખ, આ પોતાની અસમાધિ, એ જ્યારે જીવ વેદે છે ત્યારે એમ થાય છે કે બળ્યો આ સંસાર, આ તે કંઈ જીવતર છે? બધું જ હોવા છતાંય કહે છો કરોડોનો માલિક હોય તો પણ એના અંતરમાં અવાજ ઉઠે છે, કે છે કે આ તે કંઈ જીવતર છે, બળ્યું આના કરતા તો મરી જવું સારું. ક્યારેક ક્યારેક જીવ વર્તમાન સ્થિતિથી કંટાળી જાય, એને એમ થાય કે આનો જલ્દી અંત આવે તો સારું, પછી શું થવાનું છે ખબર નથી. પણ સંસાર એવો જ રહેવાનો છે. એટલે અહીંયા સરસ વાત મૂકી છે કે ભાઈ, અમે આ જે કહીએ છીએ, બોલીએ છીએ, મુનિશ્રી લખે છે કે અમે નિરાશા કે હતાશાથી નથી કહેતા. જ્ઞાનીઓને નિરાશા પણ ન હોય અને હતાશા પણ ન હોય, પણ આ તથ્ય છે, હકીકત છે જીવનની, આ સત્ય છે. કચરાને જાજમ નીચે ક્યાં સુધી સંતાડી શકાય? કોઈ આવેલા ફટ લઈને સાવણી લઈને વાળીને કચરો જાજમ નીચે ક્યાં સુધી કોહવાઈ જશે? તારે એને બહાર કાઢે જ છૂટકો છે. એવું આ જીવનનું છે, વિયોગ સંયોગ વિયોગ છે, રાગ દ્વેષનો સંયોગ છે. એમાં કહે છે કે ભાઈ, સંયોગમાં જે બે મળે છે ને એ કાયમ રહી શકતા નથી. અને એને વાત મૂકી કે જીવનની અંદર જેમ લગ્ન છે એમ છૂટા છેડા, આ બંનેમાં બધી જ પ્રકારની વ્યવસ્થા કરવી પડે છે. દાદા ભગવાનની એક સરસ મજાની એની ઘટના જીવનની છે કે જ્યારે એમનું લગ્ન કરવામાં આવ્યું ત્યારે એને લગ્ન કરતાને એકદમ કંઈક એનો માથેનું મુગટ ખસી ગયો જરા, તો એને તરત જ થયું કે ઓહો આ તો જાય એમ છે. એટલે એને ત્યારે ને ત્યારે બોલ્યા કે આ લગ્ન એટલે બે માંથી એકને રંડાવવાનું તો નક્કી જ. જ્યારે ગાંઠ વાળે છે લગ્ન જીવનની અને અખંડ સૌભાગ્યવતીને અખંડ સૌભાગ્યના મંત્રો બોલાય છે ત્યારે એને એમ થાય છે કે ભલે બધું ખોટું છે, આમાંથી બે માંથી એકને રંડાવવાનું નક્કી જ છે. એટલું બધું જ્ઞાન આવી ગયું તો લગ્ન જીવન પ્રત્યેનો મોહ, આસક્તિ, મમતા, ઠેકડા મારવાનું હોય બધું હળવું શાંત રાખ. કેનો વારો પહેલા આવશે એ ખબર નથી. બે માણા કરીને 80 વર્ષ સુધી મરતા હોય. અરે તને ખબર છે હાઈલો જાય કાચી મિનિટમાં કોણ હાઈલું જશે કોણ રહેશે? એકલા રહેતા શીખ નો, મારે એના વિના મારતો ન હાલે તો થા દુખી. આ ગાંઠ પણ ક્યાં હતી? 25 વર્ષ 30 વર્ષ સમજાઈ ગયું. છોકરા બે છોકરા થયા ત્યાં સુધી બધું ગાંઠ પણ અમે બે સાથે જઈને અમે બે આમ કરીને અમે બે આ ભાષા બંધ કરી દે હવે, કેમ કે બે છે જ નહીં, બે થી તું કર્મ બે છે. તમે બે કહી ને ત્યારે વિચાર શું આવવો જોઈએ? હું ને મારા કર્મ, બીજો કોઈ નહીં, બીજો કોઈ નહીં. અને કર્મને મારે કાઢવા છે, કર્મને કાઢવા છે. અને બીજાને રાખવા છે પણ એ તો જવાના જ છે. એટલે ઓલા ભાઈ આવ્યા ધ્રુસકે ધ્રુસકે રેડા, ઘરવાળા ગયા. હવે હું શું કરીશ? હવે તો મને નાવા જાવ તો ટુવાલે નહીં મળે, ઉઠીશ ત્યારે બ્રશ કોણ આપશે, ટૂથપેસ્ટ ક્યાં છે? બોલો આ મોટો હીરો બોલ્યા કરે, કાંઈ ઘરમાં ઠેકાણું નથી. અરે પણ તું આવડો મોટો છો, તને તારી વસ્તુ ખબર નથી, કપડાં મારે ક્યાં પહેરવાના છે? આવી લો, કેવી સ્થિતિ થાય છે. મુનિશ્રીએ કીધું, એણે કીધું કે આ ગયા અધવચે છોડીને ચાલી લાગી. આ ભાષા આપણી અધવચે, અધવચે છોડીને ચાલી કે અંત ક્યારે? તું જાતો અધવચ છે અને એ જાય તો આ છૂટે ત્યારે અધવચ જ હોય, કોઈ છેડા ઉપર ન છૂટે કે હું ગયો ને એ ગયા. છૂટે, છૂટવાની ક્રિયા તો અધવચમાં જ હોય. તો કે ભાઈ અધવચે તો મુનિ સાહેબ કે છે લેખું મહારાજ સાહેબે કે શું તમને લઈને જાય? એને વેલા જવાનું થયું તો તમને ઉપાડે ભેગા? અને કદાચ કેત તો, અને કદાચ જવાની હઠ કરે તો પણ જઈ શકે નહીં. આ સંયોગ અને વિયોગ, આ સંસારનો ક્રમ, સંયોગ એ જગત, સંયોગ એ જીવન. જગત દેહની અપેક્ષાએ, જીવનની અપેક્ષાએ, કે દેહ છે એટલે અનંત સંબંધ છે, એ બધા સંયોગ છે. એટલે એ સંયોગ એટલે જગત. અને બીજું સંયોગ છે એ દેહનો, એક કર્મનો સંયોગ. જ્યાં સુધી કર્મનો સંયોગ છે ત્યાં સુધી દેહનો સંયોગ ટળી શકે નહીં, અને દેહનો સંયોગ ન ટળે ત્યાં સુધી સંસારનો સંયોગ ન ટળે. તો જેને સંસારનો સંયોગ ટાળવો છે, સંસારનો સંયોગ ટાળવો છે, એની પાસે એક જ ઉપાય જૈન દર્શન કહે છે કે સંસાર ટાળવો હોય તો તારા કર્મ ટાળ. તું બાકીનાને ટાળવાની રામાયણ કર્મા, જીવ શું કરે છે? આ ન જોઈ, આ ન જોઈ, આના પ્રત્યે રાગ, આના પ્રત્યે દ્વેષ, આના પ્રત્યે અભાવ, આના પ્રત્યે પ્રીતિ, આના પ્રત્યે અપ્રીતિ. એને સંસારમાં કેટલી વસ્તુ ગમતી છે ને કેટલી અણગમતી છે, એટલે એણે સંસારને રાગ દ્વેષના આધાર ઉપર સ્થિત કરી દીધો. પોતાનો સંસાર રાગ દ્વેષ ઉપર, ગમા અણગમા ઉપર, ઇષ્ટ અનિષ્ટ ઉપર, પ્રીતિ અને અપ્રીતિ ઉપર ઊભો કરી દીધો. જ્ઞાની કહે છે, મૂરખ છો, સંસાર ન જોયો તો સમડકો ન જોઈ, કેમ કે આજે જેના ઉપર રાગ છે આવતીકાલે એના ઉપર જ દ્વેષ થશે, અને જેના ઉપર દ્વેષ છે એના ઉપર પાછો રાગ પલટાઈ જશે. આ સંસારનો ક્રમ થઈ જશે. તારે સંસારથી છૂટવું હોય તો સંસારના ભાગ રાગ અને દ્વેષ કરી અને પ્રયત્ન કરમાં. સંસારનો વિયોગ કરવો હોય તો એક જ ઉપાય છે, કર્મનો વિયોગ કર. વાત પકડાય છે? જો સંસાર કોઈ હિસાબે ન ગમતો હોય તો કર્મનો વિયોગ કર. બાકીનો બધો વિયોગ કરવા જઈશ, સંસારની અંદર રાગ દ્વેષને કારણે બે ભાગ કરીશ, દ્વંદ્વાત્મક જીવન કરવા જઈશ તો કઈ ભેગું થશે નહીં. પણ એકત્વ ભાવના, એકલા આવ્યા એકલા જવાના, સાથી વિના સંગી વિના, કોઈ મારું નથી. અને મારું નથી એટલે સગા સંબંધી મારા નથી એમ નહીં, જગતનું એક તણખલું પણ તારું નથી. ના મારા તન રૂપ કાંતિ યુવતી, ના પુત્ર કે ભ્રાતના, ના મારા વૃત સ્નેહીઓ સ્વજન કે, ના ગોત્ર કે જ્ઞાતના, ના મારા ધનધામ યૌવન ધરા, એ મોહ અજ્ઞાત્વના, રે રે જીવ વિચાર એ મજ સદા અન્યત્વદા ભાવના. જગત આખું આત્મા સિવાય અન્ય છે, અને એકત્વ એક મારો આત્મા, એ જ હું એક છું. આવું એકત્વ ભાવના અને અન્યત્વ ભાવના, બાર ભાવનામાં ભાવના ક્રમાંક 4 અને 5, એનું ચિંતન કરવું, એને કારણે કર્મનો વિયોગ થશે તો સંસાર ટળશે, એ વાત કરી છે. તો હવે પછી ફરી વાતને આગળ વધારે છે. એક મિનિટ. અન્યત્વ ભાવના અને એકત્વ ભાવના. મને કઈ નથી પકડાતું. થઈ શકે, એના નિયમો ઘણા છે, પણ એ બધું દ્રવ્યનું યોગનું છે. એની હમેશા એને જન્મ જે પ્રારબ્ધ થાય છે, પ્રાપ્ત થાય છે, એ પોતાના કર્મ ઉપર થાય છે. કર્મની કેવી સ્થિતિ છે પણ સામાન્ય રીતે જ્ઞાનીઓએ મનુષ્ય જન્મને દુર્લભ કીધો છે. એટલે બહુ ઓછી સમયે મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય, મનુષ્ય કરતા દેવનો જન્મ અધિક થાય, નારકીનો જન્મ અધિક થાય, તિર્યંચનો પણ અધિક થાય. મનુષ્ય જન્મમાં તો કહ્યું છે, હમણાં કંઈક આપણે સુધીરભાઈ લીધો હતો ને સ્વાધ્યાય, એમાં આવ્યું હતું ને 2000 સાગરોપમમાં એને 48 વાર મનુષ્ય જન્મ મળે. એવી શાસ્ત્રની અંદર બધી હકીકતો છે, આપણે એના વિવાદમાં ન પડીએ. તો પણ મનુષ્ય જન્મ ન જ મળે એવું નહીં, મળી શકે છે. પરંતુ બાકીના એ જે મળે, કેમ કે મનુષ્ય જન્મ એ મુક્તિનું કારણ છે. જીવને જ્યાં સુધી મુક્તિનો રંગ લાગ્યો નથી, જો એકદમ પોતાની સાધના મુક્તિની જ હોય સંસારથી, અને એ સાધનામાં કદાચ આયુષ્ય પૂરું થાય, તો એ આયુષ્યને સંધાન માટે થઈને ફરી મનુષ્યમાં આવે. કેમ કે સાધનાનું અનુસંધાન છે, એની યાત્રા પરમાર્થ માર્ગની યાત્રા હવે એની એવી છે કે હવે એને કર્મ ખપાવતા પણ આયુષ્યને કારણે કર્મ ખપી શક્યા નહીં. તો એ કર્મ ખપાવવા માટે આત્મા તો તૈયાર થઈ ગયો છે, સુયોગ્ય એવો આત્મા છે કે હવે સંસારમાં એ કંઈ રહેવા માંગતો નથી. તો એને જન્મવું પડે તો એવી રીતે જ જન્મ કે જેમાં કર્મ ખપાવીને મુક્તિ મેળવે. એનું શ્રેષ્ઠ ઉદાહરણ પરમ કૃપાળુ દેવનું છે. સંયોગ ન જ મળવા જોઈએ, અને મળો તો સદગુરુ. જયવિરાય સૂત્રની અંદર પ્રાર્થના છે, સુહગુરુ જોગો તવયણ, સેવણા આભવ મખંડા. હે પ્રભુ, તારા દર્શન કરું છું અને તારા દર્શનની અંદર જો મને ફળની પ્રાપ્તિ થવાની હોય, મારા શુદ્ધ ભાવ હોય, તો મને એક જ વસ્તુ આપજે, સુગુરુનો જોગ આપજે અને એના વચન આપજે. તો વૈણા એમના વચનો, સેવણા અભવ મખંડ, એની હું આ જીવન જ્યાં સુધી મારા ભાવ ચાલુ રહે ત્યાં સુધી, આ ભાવ જ્યાં સુધી હું છૂટું નહીં ભાવમાંથી ત્યાં સુધી એનું હું આરાધન કરું. પરમ કૃપાળુ દેવના જીવનની અંદર મનુષ્ય દેહ મળ્યો છે, કર્મોનું નિકંદન કાઢે છે, પણ કર્મો એટલા બધા ભારે છે અને એટલા બધા છે અને આયુષ્યનો યોગ ઘણો ટૂંકો છે, અલ્પ છે. તો થયું એવું કે બે સ્પર્ધાની અંદર આયુષ્ય વહેલું પૂરું થઈ ગયું. પરમ જ્ઞાની પુરુષ છે, એણે જોયું, ઓહો, આયુષ્યનો યોગ પૂરો થાય છે અને કર્મ હજુ તો બાકી છે. લખ્યું, અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ. તેથી દેહ એક જ ધારીને જાસુ સ્વરૂપ, આ દેહે મોક્ષ પ્રાપ્ત થઈ શક્યો નહીં, સ્વરૂપમાં જવાયું નહીં, તેથી એક દેહ ધારણ કરશું. કેટલા? એક જ. અને હવે મનુષ્ય દેહ સિવાય મુક્તિ તો છે જ નહીં, એ સિવાય તો છે નહીં, એવું શાસ્ત્રમાં પણ લખ્યું છે. કૃપાળુ દેવે પોતે પણ કહ્યું છે મોક્ષ માળા પાઠ 4 કે મુક્તિ માનવ દેહથી જ છે. તો હવે એને બાકીના શેષ કર્મો રહી ગયા, ભોગવવાના બાકી રહી ગયા, પણ ભોગવ્યા સિવાય છૂટકો નથી અને દેહ સિવાય કર્મો ભોગવી શકાતા નથી. એટલે એમણે કહ્યું કે એક દેહ અમારે ધારણ કરવો પડશે. પેલા એક અવતારી પણ એને કહે છે કે હવે એક અવતાર લેવો પડશે અને એ દેહથી જો એને જાસુ સ્વરૂપ, જો સ્વરૂપ સ્વદેશ જવું હોય તો દેહ કયો જોઈએ? માનવનો જોઈએ, મનુષ્યને જોઈએ. આવી સ્થિતિ હોય કે જ્યાં સાધના નિરંતર ચાલે છે અને આત્મા સ્વરૂપ લક્ષી સાધનામાં જોડાયો છે અને આયુષ્ય દેહનું તૂટી જાય તો એ નવો દેહ લઈ લે, પણ જો કર્મ થોડા હોય અને એ નવા દેહમાં ભોગવવાના હોય અને મુક્તિ હોય તો એ દેહ મનુષ્ય નો જ હોય. એટલે એ આપણને કૃપાળુ દેવનું આ એક અદ્ભુત લોકોત્તર ચરિત્રમાંથી આ વાત સરસ રીતે મળે છે. હવે આગળ આપણે
દેહ માત્ર સંયોગ છે, વળી જળરૂપી દ્રશ્ય ચેતનના ઉત્પત્તિ લય કોના અનુભવ અવશ્ય. દેહ માત્ર પરમાણુનો સંયોગ છે, આ શરીર છે. આ શરીર છે, તમે કંઈક કલ્પના આ શરીર દેહ માટે કરો છો. દેહ આવો છે આવો છે. એક ભાઈ કહેતા હતા કે મારું શરીર તો સારું છે પણ માથે ટાલ પડી ગઈ છે, તે ઠીક નથી લાગતું. મેં કહ્યું, ટાલ તને શું નડે છે? ટાલ પડી ગઈ તો પડવા દે, એક દિવસ આખું માથું જવાનું છે, માથાના વાળ પણ જવાના છે. બાલ જલે જૈસે ઘાસ કી પૌલી, હાડ જલે જૈસે લકડે કી મૌલી, તો ટાલ કઈ ગણતરીમાં. શરીર તો પરમાણુઓનો સંયોગ છે, સુંદર છે, સારું છે, રૂપાળું છે અને દેખાવડું છે, મોહ થાય તેવું છે. આખા વિશ્વમાં પહેલો નંબર મિસ ઇન્ડિયા કે મિસ વર્લ્ડ થઈ શકે તેમ છે. પણ સાહેબ, આ શરીર પરમાણુઓનો સંયોગ છે, જાત જાતના પરમાણુઓ શરીરમાં એકત્રિત થયા છે, પરંતુ આ પરમાણુઓ એક દિવસ વિખરાઈ જવાના છે. પરમાણુઓ ભેગા થાય છે અને વિખેરાઈ પણ જાય છે. ચૈતન્ય શરીરનો મેનેજિંગ ડાયરેક્ટર છે, વહીવટ કરનાર છે. એ જ્યારે આ દેહમાંથી ચાલ્યું જાય ત્યારે શરીર એમનું એમ પડ્યું રહે છે. ચૈતન્ય એ શરીરની શોભા હતી એટલે શરીર રાખ્યું હતું. હવે ચૈતન્ય ચાલ્યું ગયું એટલે શરીરની રાખ થઈ, વાતાવરણમાં ઉડી જશે અને બધા જ પરમાણુઓ છૂટા પડી જશે. ક્યાં ગઈ એ કાયા? ક્યાં ગયું એ સૌંદર્ય? ક્યાં ગયું એ બળ અને રૂપ? ક્યાં ગયું યૌવન અને ક્યાં ગઈ એ સુંદરતા? બધું વિલીન થઈ ગયું કારણ કે શરીર પરમાણુઓનો સંયોગ છે.
શરીર માત્ર સંયોગ છે અને આત્મા નિત્ય છે, આ વાત શિષ્યના મગજમાં ઉતારવાની છે. આ વાત કહેનાર પંડિત નથી, વિદ્વાન નથી, એ સાક્ષર નથી, સાક્ષર નથી, એ વક્તા નથી, કથાકાર નથી, કે નથી કોઈ ગાદીપતિ કે મહંત. આ વાત જે કરનાર છે તેમને પોતાના સ્વરૂપનો અનુભવ છે. જ્ઞાની અને વિદ્વાનમાં ફરક છે. વિદ્વાન શબ્દના આધારે જાણે છે અને બોલે છે, જ્ઞાની અનુભવના આધારે જાણે છે અને બોલે છે. વિદ્વાન શબ્દોની દુનિયામાં રમે છે અને જ્ઞાની અનુભવની દુનિયામાં રમે છે. જ્ઞાનીએ અનુભવ કર્યો છે, એમને પ્રતીતિ છે, વિશ્વાસ છે, શ્રદ્ધા છે કે આત્મા છે અને એ આત્મા નિત્ય છે, એ અવિનાશી છે. માટે ચિદાનંદજીએ ગાયું કે હું અવિનાશી, ભાવ જગત કે નિશ્ચય સકલ વિનાશી. હું તો અવિનાશી છું, પરંતુ જગતના ભાવો નિશ્ચય વિનાશ પામવાવાળા છે. આનંદઘનજીએ પણ ગાયું કે અબ હમ અમર ભય ન મરેંગે, યા કારણ મિથ્યાત્વ દિયો તજ, કયું કર દેહ ધરેંગે, ક્યું કર દેહ ધરેંગે. દેહ વિનાશી, હું અવિનાશી, અપની ગતિ પકરેંગે, નાસી જાસી હમ સ્થિરવાસી, ચોખે વે નિખરેંગે. આ અનુભવ બોલે છે. શાસ્ત્ર નથી બોલતા, શબ્દ નથી બોલતા, સિદ્ધાંતો કે આગમો નથી બોલતા, જીવંત પુરુષનો અનુભવ બોલે છે. આનંદઘનજી કહે છે કે દેહ વિનાશી છે તે અમે જોઈ રહ્યા છીએ, એ વિનાશી વચ્ચે અમે ઊભા રહ્યા છીએ અને અમે અવિનાશી છીએ. આ અનુભવ અમારે સાધકને મુમુક્ષુને કહેવો છે, જિજ્ઞાસુને કહેવો છે. સાધકની પાસે અનુભવ નથી, જ્ઞાની પાસે અનુભવ છે. એ અનુભવને સાધક સુધી પહોંચાડવા માટે બ્રિજ બનાવવો પડે છે, એને કહેવાય છે શાસ્ત્ર. શાસ્ત્ર બ્રિજ છે, પુલ છે. શિષ્ય સુધી એમને અનુભવ પહોંચાડવો છે, સેનાથી પહોંચાડશે? માટે એમ કહ્યું કે ગુરુ મૌનમાં બેઠા હોય અને તમે મૌનમાં સમજી જાઓ અને તમે બેસી જાઓ તો શ્રેષ્ઠ શ્રોતા. સદગુરુએ મૌનમાં વ્યાખ્યાન આપ્યું અને શિષ્યના બધા સંશયો છેદાઈ ગયા.
જ્ઞાનીને અનુભવ છે અને તે અનુભવ શિષ્ય પાસે પ્રગટ કરવો છે. આપણે મૌનની ભાષા સમજતા નથી, માટે શબ્દનો, તર્કનો, બુદ્ધિનો, દલીલનો, શાસ્ત્રનો, સિદ્ધાંતોનો, એમ જાત જાતના સાધનોનો એમને ઉપયોગ કરવો પડે છે. એટલે એમણે એમ કહ્યું કે આ અમારો અનુભવ છે કે દેહ વિનાશી, હું અવિનાશી, અપની ગતિ પકરંગે, અનંતવાર અમે જન્મ્યા, અનંતવાર અમે મર્યા. આ બધી પણ આ અડધી લીટી અનંતકાળમાં અમે સમજ્યા નહીં કે હું અવિનાશી, ભાવ જગત કે નિશ્ચય સકલ વિનાશી. કોઈ એમ કહ્યું કે યહ જીવ હે સદા અવિનાશી, મર મર જાયા શરીરા. જ્ઞાની પુરુષોએ ઘણા પ્રકારોથી વાત કરી, પણ આપણો દરવાજો બંધ છે. તારું મારેલ છે, ચાવી ખોવાઈ ગઈ છે. જ્ઞાની સાચી ચાવી આપે છે. જ્ઞાની પુરુષ એમ કહે છે કે આ આત્મા સદા અવિનાશી છે અને વારે વારે શરીર મરે છે, પણ શરીર સાથે તું નથી મરતો, તું શેનો રોવા માંડે છે?
જ્ઞાની પુરુષોએ એમ કહ્યું કે મરણની ચિંતા ન કરશો, મરણ તથ્ય છે, આત્મા અવિનાશી છે અને દેહ વિનાશી છે. આ શરીરને તમે ચાલો તો બે વસ્તુ તમને મળશે, આત્મા અવિનાશી હોવાથી ભય મુક્તિ મળશે અને દેહ વિનાશી છે એ સમજણ જો પ્રાપ્ત થશે તો મોહમાંથી મુક્તિ મળશે. આમ ભય અને મોહ બંનેમાંથી મુક્ત અવસ્થા જીવનમાં પ્રાપ્ત થાય છે. જ્ઞાની પુરુષો કહે છે કે આત્મા છે તે અવિનાશી છે, નિત્ય છે, પણ ચારવાક દર્શક કહે છે કે આત્મા નથી અને આત્મા છે તો નિત્ય નથી. જેમ જુદા જુદા પદાર્થોના મિશ્રણમાંથી સ્પિરિટ અને મદિરા જેવું એક રસાયણ તૈયાર થાય છે, તેમ આત્મા પંચમહાભૂતના મિશ્રણમાંથી તૈયાર થયેલ એક રસાયણ છે. બૌદ્ધ દર્શન એમ કહે છે કે જગતમાં બધી વસ્તુ ક્ષણિક છે. વાત તો સાચી છે, પણ માત્ર ક્ષણિક નથી, ટકીને બદલાય છે. એક વસ્તુના બે પાસા આવ્યા, ટકે છે અને બદલાય પણ છે, નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. તમને થશે કે આ કહેનારનું મગજ ઠેકાણે નથી કે શું, પરંતુ બંને વસ્તુ સાચી છે, નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. સાહેબ, તમારા પિતા પાસે 50 કરોડનું સોનું હતું, એમને તેમના પિતા પાસેથી આવ્યું. આ સોનામાંથી ઘરેણા નવા નવા થયા, જુદા જુદા આકારો થાય, કંગન, ચેઇન, કડલા વગેરે આકાર બદલાયા કરે, પણ સોનું તો એનું એ જ રહેશે. મૂળ વસ્તુ એ જ રહી, પર્યાય બદલાણી તો વસ્તુ અને પર્યાય બંને સાથે છે. સન્મતિ તર્કમાં પ્રકરણમાં પૂજ્ય શુદ્ધસેન દિવાકર સુરી મહારાજે કહ્યું છે કે પર્યાય વગર દ્રવ્ય નથી અને દ્રવ્ય વગર પર્યાય નથી. દ્રવ્ય અને પર્યાય સાથે છે, પરંતુ પર્યાય બદલાય છે. તમારું શરીર એ પર્યાય છે. તમે આવ્યા પહેલા પણ બીજા શરીરમાં હતા, એ શરીર મૂકીને અહીં આવ્યા. પહેલા હતા એ પણ તમે અને અત્યારે નવું રૂપ ધારણ કર્યું એ પણ તમે. શરીર બદલાય છે, તમે નથી બદલાતા. દ્રવ્ય કાયમ રહે છે, પર્યાય બદલાય છે. આ જૈન દર્શનની પાયાની વાત છે. આ પરમ સત્ય જાણવું જ પડશે કે પર્યાય બદલાય છે અને દ્રવ્ય કાયમ રહે છે. બદલાય પણ છે અને કાયમ પણ રહે છે, અને આ ખેલ એક જ વસ્તુમાં કાયમ થાય છે. આનંદગંજીએ કહ્યું છે, સ્થિરતા એક સમય મેં થાને ઉપજે વિંશે તબાહી, ઉલટ પલટ ધ્રુવ સત્તા રાખે, યહ હમ સુની ન કબહી, અવધુ નટ નાગર કી બાજી, જાણે ન બંબજે કાજી.
એમણે એમ કહ્યું કે એક એવો એક નટ છે, એવો અભિનેતા છે કે તેની બાજી સમજાતી નથી. બંપન એટલે પંડિત અને કાજી એટલે મુસલમાન. મુસલમાનનો વડો એ કાજી પણ જાણતો નથી, પંડિત પણ જાણતો નથી. એવો એક અદભુત ખેલ દ્રવ્યમાં થઈ રહ્યો છે. કેવો ખેલ? સમય, સમયનો ખેલ. સમય એટલે આંખનો પલકારો. મારો એટલામાં અસંખ્ય સમય થાય એવો સૂક્ષ્મ કાળ. ઉદાહરણમાં બહુ સહેલું આપ્યું છે. કમળના પાંદડા એક ઉપર એક એમ 100 પાંદડા મૂક્યા હોય અને 100 પાંદડા ઉપર કોઈ યુવાન છરી મૂકી પાંદડા ભેદે તો તમે એમ કહો છો કે પહેલા પાંદડાથી બીજું પાંદડું ભેદાતા કેટલો સમય ગયો? તે ક્ષણ કહેવાય? સમય નહીં, કાળનો છેલ્લો સૂક્ષ્મ ભાગ કે જેનો કોઈ બે ભાગ થઈ શકે નહીં તે છેલ્લા ભાગનો સમય કહે છે. એક સમય માં વસ્તુ સ્થિર પણ છે, ઉત્પન્ન પણ થાય છે અને તેનો નાશ પણ થાય છે. આ ત્રણેય ઘટનાઓ એક સમયમાં થાય છે. કોઈ અદ્ભુત ચક્ર તમારામાં કામ કરી રહ્યું છે અને એ તત્વ છે. તત્વ તમે છો. તત્વકર્મી સૂત્રમાં એક સૂત્ર છે, ઉત્પાદ વય ધોવ્યમ યુક્તમ સત. સત કોને કહેવાય? ઉત્પાદ, વ્યય, ધ્રુવ આ ત્રણેય ઘટના જેનામાં એક સમયમાં બને છે તેને કહેવાય છે સત. આ હોવાને કારણે વસ્તુ કાયમ છે. જ્ઞાનીઓનો અનુભવ એવો છે કે આત્મા અવિનાશી છે, પણ શિષ્યનો અનુભવ એવો નથી. માટે જ્ઞાનીએ પોતાનો અનુભવ શિષ્ય પાસે રજૂ કરવો છે. એટલા માટે શબ્દના પુલ બનાવવા પડે છે. તે માટે આગમો અને શાસ્ત્રના સિદ્ધાંતો છે.
બસ વાતને ગાથાને હવે ભૂમિકા આપ્યા પછી આ ગાથાને આગળ વધારે છે. ગાથા છે, દેહ માત્ર સંયોગ છે, વળી જળ રૂપી દ્રશ્ય, ચેતનના ઉત્પત્તિ લય કોના અનુભવ વશ્ય. દેહ માત્ર સંયોગ છે, આ એક જબરજસ્ત સિદ્ધાંત. એક ગ્રંથનો ગ્રંથ કોઈ લખે અને એમાંથી આ સાર તત્વ નીકળે, એ કૃપાળુ દેવની એવી ચમત્કૃતિ છે કે 5 ચરણમાં આપી દીધું. દેહ માત્ર સંયોગ છે, સંયોગ છે ત્યાં વિયોગ છે. એટલી છણાવટ કરીને પછી કહે છે ભાઈ કે આ પરમાણુનો સંયોગ છે અને પરમાણુનો સ્વભાવ છે ભેગા થવું અને વિખરાવું, એટલે વિયોગ આવવાનો જ છે. કોઈ પણ પરમાણુનો સંઘાત એટલે કે ભેગા થવું એ કાયમી સ્વરૂપનો હોઈ શકતો નથી. કોઈ પણ રચના, કોઈ પણ કૃતિ, કોઈ પણ સર્જન કાયમી ન હોઈ શકે. ગમે તેવી મહેલાતો બાંધી હોય એ પણ ખંડેરને પાત્ર છે. એટલે અન્ય શાસ્ત્રની અંદર આ વસ્તુ સમજાવવા માટે અને આ ખેલ બતાવવા માટે આ પૂતગલનો ખેલ છે, પણ પૂતગલનો ખેલ જીવના શબ્દોની સમજમાં ન આવવાને કારણે એમ કે ભગવાને પ્રલય કર્યો. શંકર ભગવાન છે એ પ્રલયના દેવ છે, સંહારના દેવ છે. બ્રહ્મા સર્જન કરે છે, વિષ્ણુ પાલન પોષણ કરે છે અને શંકર એનો સંહાર કરે છે. આ